એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે હું મનાલી જોશી ઈસવીસન 1994માં અમૃતલાલ વેગડ લિખિત કેલીથી શૂલપાણેશ્વરના પ્રવાસે લઈ જઈશ. સૂરજ સળગી રહ્યો છે અને તડકો લાવાની જેમ રેલાઈ રહ્યો છે. ન તો કોઈ ગામ દેખાય છે, ન કોઈ માણસ. માણસ તો માણસ, કોઈ ચકલુંય ફરકતું નથી. આ નીરવ નિર્જન સંસારમાં લાગે છે કે અમે એકલા છીએ, સાવ એકલા. આ ભેંકાર સુનકારમાં નર્મદા જ અમારું એકમાત્ર અવલંબન છે. જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ મનનો ફફડાટ વધતો જાય છે. ખતરો જાણે નજીક ને નજીક આવતો જાય છે. લગભગ 2 કલાક બાદ એક ગામ આવ્યું. મનનો થડકારો વધી ગયો. ઝપાટા બંધ નિશબ્દ જઈ રહ્યા હતા. જો શબ્દ કર્યો ને કોઈક ભીલે શબ્દવિધિ બાણ ચલાવી દીધું તો? નદીની ચટ્ટાનોમાંથી લપાતા છુપાતા ચોર પગલે ચાલ્યા જતા હતા. ગામની એક સ્ત્રી પોતાના 2 બાળકો સાથે નાહવા આવી હતી. એને જોઈને અમે બમણા વેગથી ચાલવા માંડ્યું. માર્ગ બતાવતા એણે કહ્યું, અહીંથી નહીં, ત્યાંથી. એને ગામનું નામ સુદ્ધા પૂછવાની હિંમત નહોતી. પાછું વળીને નજર નાખવાની હામ નહોતી. અમે લગભગ દોડતા ચાલ્યા જતા હતા. હજુ પણ મનમાં આશંકા હતી. જ્યારે બીજું ગામ આવ્યું ત્યારે જીવમાં જીવ આવ્યો. કોઈકને પૂછ્યું કે પાછળ જે ગામ નીકળી ગયું એનું નામ શું હતું? એ પીપલ ચોપાની જ હતું. હાશ ઘાત ગઈ. મારા હોઠ પર ફિક્કું સ્મિત ફરકી ગયું. એવું કંઈ ન થયું જેવું અમને કહેવામાં આવ્યું હતું. અમે નાહક ડરી ગયા હતા. હવે જ્યારે ઉડતા વાદળની જેમ આ ખતરો નીકળી ગયો ત્યારે મનમાં તરેહ તરેહના વિચારો આવવા લાગ્યા. જો કંઈ અવળું થયું હોત તો મારા પુસ્તકનું શું થાત? નર્મદા પર હું જે પુસ્તક લખી રહ્યો છું, જે માટે નર્મદા કાંઠેની ખાક છાની રહ્યો છું, પોતાનો જાન સુદ્ધા જોખમમાં નાખી ચૂક્યો છું, મારું એ પુસ્તક અધૂરું રહી જાત. પણ હવે તો ખતરો ટળી ગયો. પુસ્તક કોઈક ને કોઈકે દિવસે પૂરું થઈ જશે. ત્યારે શું થશે? સૌ પ્રથમ તો મને પ્રકાશક નહીં મળે. પ્રકાશક મળશે તો ગ્રાહક નહીં મળે, ને ગ્રાહક મળશે તો વાચક નહીં મળે. જો કહું કે આ યાત્રા હું સ્વાંતઃ સુખાય કરી રહ્યો છું તો એ અર્ધ સત્ય થશે. હું ઈચ્છું છું કે જે સુખ મને મળી રહ્યું છે એ બીજાને પણ મળે. હું સ્વાંતઃ સુખાય પણ ચાલું છું અને બહુજન સુખાય પણ ચાલું છું. તો ક્યાં છે આ બહુજન? ટીવીની સામે. ટીવી અને વિડીયો કેસેટના આ યુગમાં પુસ્તકને ભલા કોણ વાંચશે? ટીવી અને વિડીયોએ લોકોની અભિરુચિને એવી બદલી નાખી છે કે લોકો પાસે એટલી ધીરજ નથી રહી કે એ કંઈક વાંચે. ટીવી સામે જામી પડો, પુસ્તકને ફેંકી દો. વધુમાં વધુ દિવંગત પુસ્તકની સ્મૃતિમાં એકાદ મરસ્યો ગાઈ દો અને પછી એને ભૂલી જાઓ. આ છે પુસ્તકનું ભાગ્ય. સારી રીતે જાણું છું, તેમ છતાં આ પુસ્તક માટે જ લોહી પાણી એક કરી રહ્યો છું. મૂર્ખ. નર્મદા શિલાઓને ઘસાઈને વહી રહી છે. એવું લાગે છે કે નર્મદા શિલાઓથી ઘસી ઘસીને પોતાના અંગ ઉજળા કરી રહી છે. નદી નાહી રહી છે. શૂલપાણ જાળીના નિર્ભૃત એકાંતમાં નર્મદા જાણે અવભૃત સ્નાન કરી રહી છે. મોટે ભાગે પ્રવાહની નજીક જ ચાલતા, પણ મનમાં થાય કે જો ઉપર ચાલીએ તો ચકરાવો ઓછો થાય. ઉપરથી ચાલીએ તો એવું નાળું આવે કે એમાં ઉતરીને પાછા ચડતા દમ નીકળી જાય. ત્યારે થાય કે આના કરતાં નીચે જ ઠીક હતું, અને નીચે ચાલીએ તો ઉપરનો માર્ગ બોલાવે. આ છે જીવન. માણસને એની પાસે જે છે એનાથી સંતોષ નથી, જે નથી એનું એને ભારે આકર્ષણ. માણસ સર્જાયો છે અડધો સુખી ને અડધો દુખી રહેવા માટે. નિર્ભેળ સુખ એના ભાગ્યમાં જ નથી. નર્મદાથી સહેજ દૂર એક નાળાના કાંઠે એક ગામ છે, ડનેલ. ત્યાં દુકાન છે એટલે ત્યાં ગયા. દુકાનદાર માલ લેવા પહાડની પેલે પાર ગયો હતો. એની સ્ત્રીએ અમને જરૂરી ચીજો આપી અને અમને ત્યાં રહેવાની, એટલે સુધી કે એમના ચૂલામાં રસોઈ કરવાની પણ રજા આપી. નર્મદાના સામે કાંઠાના ભીલ પણ હટાણું કરવા અહીં આવે છે. થોડા ભીલ ખરીદી માટે આવ્યા તો દુકાનદારની દીકરીઓ એમની જોડે સરસ ગુજરાતીમાં વાતો કરવા લાગી. આ કાંઠે મહારાષ્ટ્ર છે, સામે કાંઠે ગુજરાત. આ છોકરીઓ અહીંની બોલી ઉપરાંત મરાઠી અને ગુજરાતી પણ જાણતી હતી. અને જ્યારે મેં એમને કહ્યું કે મારી માતૃભાષા ગુજરાતી છે, ત્યારે માત્ર મને સંભળાવવા ખાતર જ આપસમાં ગુજરાતીમાં વાતો કરવા લાગી. કાલ સુધી તો કોઈની ભાષા સમજાતી નહોતી અને આજે એકાએક આવી સરસ ગુજરાતી. મને લાગ્યું કે કોયલ ટહુકા કરી રહી છે. સવારે મરઘાની બાંગ સાથે ચાલી નીકળ્યા. એને એ દ્રશ્ય જોઈને હવે થાકવા લાગ્યા છીએ. ડુંગરા કેમે કરીને ખૂટતા નથી. કેટલાય દિવસોથી ખુલ્લો વિસ્તાર નથી જોયો. નજર દૂર જતી જ નથી. પહાડોને ટકરાઈને પાછી આવી જાય છે. હવે તો આ પાષાણપુરી ખતમ થાય તો જ સારું. આજે જ ખતમ થઈ જશે. બપોર સુધીમાં શૂલપાણેશ્વર પહોંચી જશે. જાળી ત્યાં ખતમ થઈ જાય છે. બસ આજની જ વાત છે. નર્મદાની આંગળી જાલીને આગળ વધી રહ્યા છીએ. હવે માર્ગ કંઈક સરળ છે. ક્યાંક સમથળ ભૂમિ દેખાય છે, ઝાડ ઝાંખર પણ દેખાય છે, પરંતુ પાંદડા વિનાના નાગા. હવા એટલી ગરમ થઈ ગઈ છે કે લાગે છે કે નાનો શો તણખો નાખવાથી હવા આગ પકડી લેશે. ચાલતા ચાલતા વિચારતા કે જો અમને પાંખ આવી જાય ને અમે અમારા થેલા સહિત આકાશમાં ઉડી શકીએ તો કેવું સારું. ઉપરથી ધાગા જેવી પાતળી નર્મદાને જોઈને લાગત કે આ પહાડોએ જાણે પોતાના વક્ષ પર યજ્ઞોપવિત ધારણ કર્યું છે. નદીઓ ધરિત્રીની યજ્ઞોપવિત જ તો છે. નીચે નર્મદાના ઉતાવળા વેગભર્યા પાણી વહે જાય છે. એક ઠેકાણે એક લાંબી સાંકડી નાવ પોતાની પીઠ પર માછીમારોને લઈને નદીની ધારાને ચીરતી તીરની જેમ જઈ રહી હતી. કદાચ એ નાવ નહીં પણ તરાપો હતો. એક ગામમાં ઢોલ ત્રાસા વાગી રહ્યા હતા. ક્યાંક ડુંગરાની ઢળતી પાંખ પર થયેલું વાવેતર દેખાતું તો ક્યાંક એકાદ પંખીનો ટહકો સંભળાતો. પરંતુ આજે અમારું પૂરું ધ્યાન શૂલપાણેશ્વર પહોંચવામાં હતું. ઉમરખેડી, ચીમલખેડી અને ધાનખેડી વટાવીને જ્યારે અમે સળગતા બપોરે શૂલપાણેશ્વરના મંદિરે પહોંચ્યા ત્યારે થાકીને લોથ થઈ ગયા હતા. અમારા થાક્યા હાર્યા ચહેરા, હાલક ડોલક ચાલ અને લઘર વગર વેશ એ વાતની ગવાહી આપતા કે આજે અમે ખૂબ ચાલ્યા છીએ. પરંતુ એ વાતની ખુશી પણ હતી કે આખરે ઝાડીનો દુર્ગમ અને ખતરનાક પ્રદેશ અમે સહી સલામત પાર કરી લીધો હતો. મંદિરની બહાર એક મેટાડોર ઊભી હતી. એમાં બેસીને કેટલાક સ્ત્રી પુરુષો શૂલપાણ ઝાડીના અધિષ્ઠાતા દેવતા ભગવાન શૂલપાણેશ્વરના દર્શન કરવા આવ્યા હતા. સ્ત્રીઓ રસોઈ બનાવી રહી હતી. બહુ સુગંધ આવી રહી હતી. ભાગ્ય જો સાથ આપશે તો અમને પણ નોતરું મળશે. હું નાહવા ચાલ્યો ગયો. મોડે સુધી નાહતો રહ્યો અને વિચારતો રહ્યો કે જેટલા ધોધ નર્મદામાં છે એટલા ભારતની બીજી કોઈ નદીમાં નથી. પરંતુ પ્રપાત બાહુલ્યા નર્મદામાં આ પૂરી ઝાડીમાં જ્યાં 80 માઇલ સુધી ડુંગરા જ ડુંગરા છે અને જ્યાં એક એકથી ચડિયાતા પ્રપાત હોઈ શકતા હતા ત્યાં એક પણ પ્રપાત નથી. અહીં નર્મદા ઢળે છે, દડે છે, સરે છે, લપસે છે. પણ આ નર્મદાનું જ કૌશલ છે કે એકે વાર પડતી નથી. 15 દિવસ સુધી ન તો અરીસામાં મોં જોયું હતું, ન દાઢી કરી હતી. આજે નહાઈને પહેલી વાર કોઈકના અરીસામાં મોં જોયું તો શ્વાસ અધ્ધર રહી ગયો. આ હું ક્યાં ડોસાને જોઈ રહ્યો છું? માથાના સફેદ વાળ અને બેસી ગયેલા ગાલને લીધે આમે ઉંમરથી 10 વર્ષ મોટો જણાવું છું. અને હવે 15 દિવસની વધેલી સફેદ દાઢી ઊંટને ઉકરડે ચડ્યો. એક વારની વાત છે, રસ્તામાં એક ગ્રામીણનો સાથ થઈ ગયો હતો. એના વાળ સફેદ થઈ ગયા હતા અને સામેના દાંત પણ પડી ગયા હતા. મને થયું કે આ માણસ મારાથી 7-8 વર્ષ તો મોટો હશે જ. ત્યાં જ એણે મને પૂછ્યું, આપ કહાં રહેતે હૈ પિતાજી? આ ઘટના મારા વિદ્યાર્થીઓને સંભળાવીને મેં પૂછ્યું હતું કે કહો જોઈએ આ ઘટના હાસ્યરસની છે કે કરુણરસની. તો એક વિદ્યાર્થીનીએ હળવેથી કહ્યું, વાત્સલ્યરસની. આવું છે મારું શરીર. મારા બદસૂરત ચહેરાને માંસ વગરના ભૂખડી બારસ શરીર પ્રત્યે મને શરૂથી જ વિરક્તિ રહી છે. પણ મારા આ મુઠ્ઠી હાડકાના શરીરે 57 વર્ષની વયે ધૂમ ઉનાળામાં શુલપાણની દુર્ગમ ઝાડી પાર કરાવી દીધી. આજે લાગ્યું કે મારું આ સુકલકડી શરીર મને દંડરૂપે નહીં પણ વરદાન રૂપે મળ્યું છે. આજે પહેલીવાર મારા શરીર પર મને વહાલ ઉપજ્યું. મનોમન પ્રાર્થના કરી કે દીનાનાથ ભવોભવ આજ ખોડિયો આપજે. મંદિરના લોકો અમને બહુ કુતૂહલથી જોઈ રહ્યા છે. એમને એ વાતનું કૌતુક છે કે અમે વગર લૂંટાએ ઝાડી કેમ કરીને પાર કરી લીધી. ઝાડીમાંથી વણ લૂંટ્યો કોઈ જઈ જ ન શકે. એમની નજરમાં અમે કોઈક પરિકથાના નાયકથી કમ નથી. મંદિરના પૂજારીજીની પાસે તો ગુજરાતીમાં છાપેલા કાર્ડ છે. એમાં લખ્યું છે કે હું પ્રમાણિત કરું છું કે આ પરકમ્માં વાસી ઝાડીમાંથી આવ્યો છે ને લૂંટાઈને આવ્યો છે. આ પ્રમાણપત્રના આધારે એને આગળ ગુજરાતમાં વસ્ત્ર, વાસણ, ધાબળા વગેરે મળી જાય. ત્યાં જ એક પ્રૌઢ મહિલાએ હાંક દીધી, ચાલો રસોઈ તૈયાર છે, પરકમ્માં વાસી તમે પણ આવો. મેં તરત શ્યામલાલને જગાડ્યો, પછી ભોજન પર તૂટી પડ્યા. નમતે પહોરે જોયું, ઝાડીના આરંભમાં જે 3 બાવા અમને મળ્યા હતા એમાં જે દુબળો પાતળો હતો એ માત્ર લંગોટી ભેર ચાલ્યો આવે છે. કેવી લંગોટી? કપડાનો વેત એકનો ટુકડો બસ. પાછલી યાત્રામાં એક બાબાએ કહ્યું હતું કે ઝાડીમાંથી પરકમ્માં વાસી એવો નીકળે છે જેવો માતાના ગર્ભમાંથી નીકળે છે. એકદમ નાગો. તે દિવસે વિશ્વાસ નહોતો બેઠો, આજે પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. એણે કહ્યું, અમે તમારાથી એક દિવસ પાછળ નીકળ્યા, બોર ખેડી પછી એક ભીલ આવ્યો ને અમને 3 લૂંટી લીધા. બીજા 2 તો ખૂબ તગડા હતા, કંઈ બોલ્યા નહીં. એમની તો બોલતી જ બંધ થઈ ગઈ, બધું ચૂપચાપ આપી દીધું. હા, એમાંથી એકે એટલું જરૂર કહ્યું કે અમને શું લૂંટે, કાલે જે ગયા એમને લૂંટવા હતા. તો ભીલ કહે, ના બાબા, એમની સાથે સિપાઈ હતા, બંદૂકની બહુ બીક લાગે છે. અમે 2 ચીજ આપવામાં આનાકાની કરી તો કહે છે કે પછી ધોલધપાટ કરવી પડશે. અમને ખબર હતી કે એના સાથી તીર કામઠા અને ગોફણ સાથે આસપાસમાં જ હશે અને ભીલો તો ભારે નિશાનબાજ હોય છે, એટલે બધું ચૂપચાપ આપી દીધું. તું એકલો કેમ? એ 2 મારા પર બહુ રૂવાબ ચલાવતા. એક દિવસ બરાબરનું સંભળાવી દીધું ને અલગ થઈ ગયો. રસ્તામાં કોઈ પરેશાની? રસ્તામાં તો નહીં પણ આજે રોઈ પડ્યો. કેમ? તરસના લીધે, ધગધગતી પ્યાસના લીધે મોં સુકાઈ ગયું હતું, ગળામાં શોષ પડતો હતો, આંખો સામે તણખા ઝરતા હતા, તરસે ટળવડતો હતો. પાણી, પાણી પોકારતો શ્વાસ છોડીશ કે શું? પહાડોમાં ભૂલો પડી ગયો હતો. બહુ મુશ્કેલીએ નર્મદા મળી ત્યારે નીચે ઉતરીને ધરાઈને પાણી પીધું, ત્યારે જીવમાં જીવ આવ્યો. આવા કાળ ઝાડ ઉનાળામાં ઉઘાડે શરીરે, ઉઘાડા પગે, ભૂખે પેટે ઝાડ ફેંકતી ચટ્ટાનો પર એકાકી ચાલવું કેટલું કષ્ટપ્રદ હોઈ શકે એની કલ્પના કરીને હું કંપી ઉઠ્યો. કષ્ટ સહન કરવાની આ પરાકાષ્ઠા છે. પરાક્રમ શબ્દ આજે પૌરુષનો વાચક છે. મૂળે પરિક્રમા અને પરાક્રમ બંનેની ધાતુ એક છે. ક્રમણ એટલે આગળ વધવું, સતત ચાલતા રહેવું. નર્મદા પરિક્રમામાં જો ખરેખર ક્યાંય પરાક્રમ હોય તો એ શૂલપાણ ઝાડી પાર કરવામાં છે. એ જ પ્રૌઢ મહિલાએ આવીને કહ્યું, બાબા નાઈ આવો પછી જમી લો. એને નાઈને આવવામાં વાર થઈ, કારણ હું સમજી ગયો. નહાઈને એ તડકામાં ઊભો રહ્યો હશે, લંકોટ સુકાણો હશે ત્યારે જ આવી શક્યો હશે. શૂલપાણેશ્વરમાં મહારાષ્ટ્ર સમાપ્ત થઈ જાય છે ને ગુજરાત શરૂ થાય છે. બહુ સુંદર સ્થાન છે આ, ચારે બાજુ પહાડોથી વીંટળાયેલું. રાત અહીં રહેશું, સવારે ઘર માટે નીકળશું. આખરે શૂલપાણની ઝાડી અમે પાર કરી ચૂક્યા હતા, એ ઝાડી જ્યાં 80 માઇલ સુધી નર્મદા ડુંગરાઓના ઘટાટોપથી ઘેરાયેલી છે, જ્યાં તરેહ તરેહની શિલાઓ પોતાના લાવ લશ્કર સાથે ફેલાયેલી છે, જેની ભયાનક નિર્જનતા યાત્રીને અકળાવી દે છે, જ્યાં નર્મદાનું યૌવન જાણે કે પાછું આવી ગયું છે અને જ્યાં નર્મદાના અંગ અંગમાં સ્વચ્છતા અને શુચિતાનો દિવ્ય સ્પર્શ છે.